నమో అరిహంతానం నమో సిద్ధానం నమో ఆయుర్యాణం నమో యవజాయాణం నమో సాహుణం నమకార సపనాశనో మంగళాణం సంవేశే పరమం హవే మంగళం అజ్ఞానతి నిరంధాన జ్ఞానాయ జనశలాకయ నేత్రయోన్మిలితం యేన తస్మై శ్రీగురువే నమః కుక్షిరత్నం శబ్దజేతవరయాత్మజం శ్రీరాజచంద్రయకం వందే తత్వలోచనదాయకం ప్రభ తత్వలోచనదాయకం.
આજે આપણે પૂજા સંબંધી થોડી વાત કહીશું કે જિનેશ્વર દેવ દેવાદિ દેવ એની પૂજાની શું જરૂર છે. અને આપણે જોઈએ છીએ કે દરેક સ્થળે મંદિરો હોય છે અને દરેક સ્થળે પૂજા પણ થાય છે, તો સામાન્ય વિચાર આવે કે આ પૂજાની શું જરૂર છે. અને જિનેશ્વર દેવ એને આપણે પૂજવા શા માટે જોઈએ. ખરેખર તો જિનેશ્વર દેવનું પૂજન એટલે જૈન દર્શનની અંદર તો તેમના ગુણોનું પૂજન છે. જિનેશ્વર દેવની જયારે પૂજા કરીએ તે વખતે આપણા અંતરની અંદર એમના જે ગુણો છે એ ગુણોનો ખ્યાલ આપણા અંતરમાં આવવો જોઈએ. અને પૂજા કરીએ તો થાય કે હું જિનેશ્વરની શા માટે પૂજા કરું છું એવો પ્રશ્ન ઉઠે, પણ જો પૂજા કરતો જ નથી એને તો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. આપણે ત્યાં મંદિરો છે પણ માત્ર આપણા મંદિરોની વાત નથી, તે આપણે ત્યાં શાશ્વત મંદિરો પણ છે. શાશ્વત મંદિરો એટલે કે તીર્થંકર દેવાદિદેવની હાજરી હોય એ વખતે પણ મંદિરો હોય છે. તો આપણે જ્યારે પૂજા કરીએ છીએ એટલે કે આપણે એમને પ્રત્યે અહોભાવ વ્યક્ત કરીએ છીએ, એમના ગુણોનું આપણે સન્માન કરીએ છીએ, એમના જે ગુણો છે એ ગુણો પ્રત્યે આપણે આપણો ભક્તિભાવ રજૂ કરીએ છીએ. કે આ જગતની અંદર અગર કોઈ પણ પૂજવા યોગ્ય હોય તો જિનેશ્વર દેવ જ પૂજવા યોગ્ય છે, બીજા કઈ આ જગતની અંદર બીજું પૂછવા યોગ્ય નથી. કેમ કે જગતમાં અગર કોઈ પણ ઉત્તમ વસ્તુ હોય તો આ જિનેશ્વર દેવ છે. એટલે જયારે આપણે બોલીએ છીએ કે ચત્તારી લોગોત્તમા, તો કે ચત્તારી લોગોત્તમા પેલા અરિહંતા લોગોત્તમા, સિદ્ધા લોગોત્તમા, સાહુ લોગોત્તમા, કેવળી પન્નો તું ધમ્મો લોગોત્તમ, ચત્તારી મંગલમ માં આપણે પહેલું જ અરિહંતનું નામ લઈએ છીએ કે અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવળી પન્નો તો ધમ્મો મંગલમ, અને ચત્તારી શરણમ તો અરિહંતા શરણમ, સિદ્ધા શરણમ, સાહુ શરણમ, કેવળી પન્નો તો ધમ્મો શરણમ. એટલે કે જગતની અંદર કોઈ મંગલમાં મંગલ હોય, મંગલ એટલે જે કલ્યાણકારી, આપણા જીવનને જે કલ્યાણકારી હોય, આપણને પોતાની જે કલ્યાણકારી હોય, એ કલ્યાણકારી શું છે તો આખો જૈન દર્શનનો જે સાર છે એ સારમાં અગર કઈ વસ્તુ હોય તો આ અહિંત જે છે, જે સિદ્ધ છે, અગર તો પંચ પરમેષ્ટિ છે એ જ કલ્યાણકારી, જગતમાં બીજું કશું કલ્યાણકારી છે જ નહીં. તો અહિંતની જે પ્રતિમા છે એ અહિંતની પ્રતિમાની અંદર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અગર કોઈ વાત હોય તો એ પ્રતિમા બીજી વસ્તુ પણ બતાવે છે. અને એ પ્રતિમા આપણે આત્માનું સ્વરૂપ બતાવે છે કે આત્માનું સ્વરૂપ કેવું છે. બે વાત થઈ, એક તો જિનેશ્વર દેવ એ ઉત્તમમાં ઉત્તમ છે, એથી જગતમાં કોઈ વસ્તુ ઉત્તમ છે નહીં, અને કલ્યાણકારી અગર કોઈ હોય તો એ જ છે. અને આચાર્ય પદ્મનિધિએ પંચવસતીમાં એક ઠેકાણે વાત કરી છે કે ભગવાન જયારે આપ પ્રાપ્ત થયા છો ત્યારે મને જગતમાં જે કંઈ પ્રાપ્ત કરવું એ બધું પ્રાપ્ત થયું છે, હવે મારે કંઈ બીજું પ્રાપ્ત કરવાનું રહેતું નથી. આ પ્રાપ્ત મને થયા છો તો મારે જગતની અંદર બીજું કશું પ્રાપ્ત કરવાનું રહ્યું નથી, કેમ કે આ જગતનો સાર છો. જગતમાં અગર પ્રાપ્ત કરવા યોગ્ય કોઈ હોય તો પ્રભુ આપ છો, અને આપ ખરેખર તો મારા પ્રતિછંદને સ્થાને છે. એટલે કે જિનેશ્વર દેવ છે એ આપણા પ્રતિછંદને સ્થાને, કે આપણું મોડલ છે. કેમ કે એની સામે જોઈ જોઈ અને આપણે આપણું જીવન ઘડવાનું છે. આપણે જેમ પેલો ચિતારો હોય એ સામે એક પ્રતિકૃતિ રાખે, એક મોડલ રાખે, અને એને જોઈ જોઈ અને પોતાનું ચિત્ર તૈયાર કરે, એમ ભગવાન આપણા પ્રતિછંદને સ્થાને છે. તેમને જોઈ તેમનું મૂળ સ્વરૂપ અને એમના અનંત ગુણો એ આદિ દરેક વસ્તુ જોઈ અને એમના ગુણો, એ ગુણો આપણામાં કેમ આવિર્ભાવ થાય તે પ્રમાણે એની સામે જોઈ અને આપણું ચારિત્ર, એટલે કે આપણામાં આ અરિહંતના બધા ગુણો આપણે પ્રગટ કરવાના છે. તો અરિહંતના બધા ગુણો દ્રવ્ય દ્રષ્ટિએ, મૂળ દ્રષ્ટિએ જોવે તો આપણામાં છે જ. કેમ કે જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ થવાને તેહનો શાસ્ત્ર કયા સુખદાય. સુખદાય આ સકળ શાસ્ત્રનો સાર જ છે કે જેવું શ્રી જિનેશ્વર ભગવાનનું સ્વરૂપ છે એવું સર્વજીવનું સ્વરૂપ છે. ફક્ત એટલો જ છે કે જિનેશ્વરે પર્યાયની અંદર, વર્તમાન અવસ્થાની અંદર એ સમગ્ર ગુણોનો આવિર્ભાવ કર્યો છે, અને આપણે એ ગુણોનો અત્યારે તિરુભાવ વર્તે છે. મૂળ દ્રવ્યમાં કોઈ ફેર નથી, પણ વર્તમાન અવસ્થાની અંદર તિરોભૂત છે. તો એ તિરોભૂતનો આવિર્ભાવ કરવાનો છે. તો આવિર્ભાવ કેમ કરો, જેમ ભગવાને જે રીતે આવિર્ભાવ કર્યો તે રીતે આપણે આવિર્ભાવ કરવાનો છે. એટલે કે ભગવાને આપણે એટલા માટે ભગવાનને પૂજીએ છીએ કે ભગવાને એવો મોક્ષનો માર્ગ આપણે બતાવ્યો, અને જે અનંત કાળથી આજે દુઃખી થઈ રહ્યો છે એ દુઃખમાંથી કાયમના માટે નિવૃત્તિ થાય એવો ભગવાને આપણે માર્ગ બતાવ્યો છે, અને એ એમનો અનંત ઉપકાર છે. કેમ કે એમને જો આ માર્ગ ન બતાવ્યો હોતે તો આપણે કલ્પના કરો તો અનંત દુઃખ એનો કદી નાશ થતે નહીં. તો એમનું મહત્વ આપણે ઉપર ઉપકાર છે, તો એ ઉપકાર વ્યક્ત કરવા માટે આપણે એનું પૂજન કરીએ છીએ, આપણે એનું કીર્તન કરીએ છીએ, આપણે એનું સ્થવન કરીએ છીએ. અને આપણું મોડલ છે એ. બીજું એ પૂર્ણ છે, આપણે અપૂર્ણ છીએ. તો ઘણી વખતે એક ભક્તિ છે, એનો પ્રકાર છે આત્મનિવેદન. આપણે આપણા દોષોનું નિવેદન ભગવાન પાસે કરીએ છીએ. થવાની સાક્ષી આ બધા નિવેદનો આપણે કરીએ છીએ કે પ્રભુ આપ તો વિતરાગ છો અને હું તો રાગી છું, આપ તો નિષ્કામી છો અને હું કામનાઓથી ભરપૂર છું, આપે અને તો કૃપા કરીને માર્ગ બતાવ્યો છતાં મારાથી માર્ગ ઉપર પ્રયાણ થઈ શકતું નથી, તો આપની અનંતી કૃપા અમારી ઉપર વરસો કે જેથી કરીને અમે માર્ગની પ્રાપ્તિ કરી. તો આ પ્રમાણે ભક્તિના પ્રકાર તો નવ છે. અન્ય દર્શનમાં પણ નવ પ્રકારની ભક્તિ કહી છે, જૈન દર્શનમાં પણ નવ પ્રકારની ભક્તિ કહી છે. અને એક આત્મનિવેદન રૂપ આપણે જેમ પ્રાયશ્ચિત જેમ ન કરીએ, આપણે પ્રાયશ્ચિત જે છે આપણે તે પ્રાયશ્ચિતનો પ્રકાર પણ છે કે એમાં આપણે આપણા જે કઈ દોષો હોય એનું સ્મરણ કરીએ અને ભગવાનની નિર્દોષતાનું સ્મરણ કરીએ, બે આ સાથે વાત કરી અને એ દોષોનો સ્વીકાર કરવો એ દોષો ટાળવા જેવું છે. કેમ કે જે દોષોનો સ્વીકાર નથી કરતો દોષો કોઈ ટાળી શકવાનો જ નથી. જે દોષોનો સ્વીકાર કરે છે કે હું દોષિત છું એ જ દોષથી નિવૃત્ત થઈ શકે છે. જે માણસ હું તો નિર્દોષ છું, મારો તો કોઈ દોષ છે જ નહીં અને હું જે છું તે બરાબર જ છું, તો એ તો કદી એ પોતાના દોષો ટાળી શકે નહીં. તો ભગવાનની પાસે કોઈ વખતે ઉદય એવા વિચિત્ર પ્રકારના હોય છે જીવોને, અને પ્રત્યેક જીવને જુદા જુદા ઉદય હોય છે. એટલે કોઈ વખતે એવું પણ બને કે સારો સાધક હોય પણ તે ઉદયના બળે એ સ્થિતિ ન રહી શકે, નીચો ઉતરી જાય અને એમ થાય કે હવે તો મારામાં કોઈ ગુણ દેખાતા નથી. કૃપણદોગ ઠેકાણા પત્રમાં આ વાતે કરીશ, મને તો એમ લાગે છે કે મારા કઈ ગુણ દેખાતા નથી. તો એવી દશાઓ ઘણી વખતે આપણને પણ જીવોને પણ આવે કે જયારે એમ થાય કે આગળ જવાશે કેવી રીતે, હટ કરીએ ગમે એ કરો, તો પણ એ વાત આપણા અંતરમાંથી છૂટતી નથી. એ વખતે આપણી પાસે કોઈ માર્ગ રહેતો નથી. આ એક જ રહે છે કે ભગવાન પાસે બહુ નમ્રતા ભાવે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ વર્તમાનમાં તો આ દશા છે, તો હું એવું બળ પામું આપની પાસેથી આપણું સ્વરૂપ જોઈને કે મારા દોષો જાઓ. તો ભગવાન આપણા પ્રતીક છે, ભગવાન ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દ્રવ્ય છે અને એના સિવાય જગતમાં કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ નથી કે જે પૂજનીય હોય, જે કીર્તન કરવા યોગ્ય હોય, જે સ્થવન કરવા યોગ્ય. અને આપણું આત્મનિવેદન કેમ કે ભાર જયારે ઓછો કરવો હોય, જયારે દુઃખનો અગર તો લાચારીનો, તે વખતે આપણે કોઈ ને કોઈ જોઈએ કે જેની આગળ આપણે વાતો કરીએ. આપણે સામાન્ય લોક વ્યવહારમાં પણ એવું છે કે દુઃખ હોય તો કોક આગળ આપણે વાત કરીએ તો હળવા થઈએ, તો પછી આપણા દોષો જયારે હોય ને જયારે ઉદયો બળવાન હોય અને તે વખતે કૃપણદેવ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે ઉદય નદી હોય, સામે કાંઠે જવાનું હોય ને પૂર આવ્યું હોય, તો એ નાવિકને ખબર છે કે પોતે આ નદીના પ્રવાહમાં તણાતો જાય છે અને પોતે જ્યાં જાય જવું છે ત્યાં જતો એનું લક્ષ ચૂકતું નથી, પણ એ જઈ શકતો નથી. કેમ કે પ્રવાહ પ્રબળ છે. એમ જયારે ઉદયનો પ્રવાહ પ્રબળ હોય તે વખતે આપણી દશા એવી આવે. અને દશાનું તો એવું છે કે ક્યારે વર્ધમાન, કેમ કે દશા હંમેશા વર્ધમાન હેમાન વર્ધમાન હેમાન થાય છે, કારણ કે કર્મના ઉદયની વિચિત્રતા દેવી છે કે મંદ તીવ્ર જ હંમેશા ઉદયમાં આવે, એક સરખું મંદ કે એક સરખું તીવ્ર એમ ઉદય હોતો નથી. તો એવી વખતે આપણે આપણું જે હૃદય છે એ ઠલવાનું સ્થાન પણ છે. અને એથી મોટી વાત તો એ છે કે ભગવાન જે જનેશ્વરની પ્રતિમા છે એ પ્રતિમા આત્માનું સ્વરૂપ બતાવે છે. કૃપાળુ એક વખત મુંબઈની અંદર મમાદેવીની અંદર દિગંબર મંદિર છે, એ દિગંબર મંદિરમાં પોતે ગયેલા અને ત્યાં એક નાની ધાતુની પ્રતિમા હતી, તો એમને આંગળી ચીધી કે आत्मा, तो आपनो जे खरेखर आत्मा नु स्वरूप छे ये तो अणु स्थिर अक्रिय तत्व छे। मूल तत्व तो जेवो भगवान नो एटले के जिनेश्वर नी जो मूर्ति छे ये कितनी स्थिर छे, कुटस्थ है, न कई आगू पाछू थाय नहीं, सदा काल छे। तो आपनो मूल स्वरूप तो अणु छे, तो एवा स्वरूप सामे जोवा थी हमेशा स्वरूप ने प्राप्ति थाय छे। एटले शुरुआत नी अंदर तो अपने भगवान नु अवलंबन लेवू पड़े, भगवान ना स्वरूप नु, एमनी स्थिरता नु, अने पछी स्वस्वरूप नु अवलंबन लेवानु छे। तो आ अवलंबन ज राग द्वेष टाळे, बीजी जगत में कोई उपाय बीजो छे नहीं राग द्वेष, केम के जे निर्दोष छे, जे राग द्वेष रहित छे, जे स्थिर छे, जे निष्कंप छे, जे निष्कलंक छे, जे कर्म मेल थी रहित एवं जे पूर्ण शुद्ध स्वरूप त्रिका, पर्यायनी वात नथी, एवं जे त्रिकाल स्वरूप छे, के दरेक नु छे, दरेक जीव नु छे, तो एवं जे त्रिकाल स्वरूप छे, एवा स्वरूप माज पोतापण नु स्थापन, अने सिवाय जे कई छे वात छे, ए बधी मारथी भिन्न छे, एवो ज्यारे दृढ़ निर्णय थाय छे त्यारे स्वरूप ने लक्ष्य, आत्मा ने लक्ष्य आत्मा प्रगट थाय छे, बीजो कोई उपाय नथी। पण पोताना आत्मा नु ध्यान करू ए तो रूपातीत ध्यान छे, तो रूपातीत ध्यान छे ए सहेलो नथी, तो एनी पहला भगवान जिनेश्वर एमनु अपने ध्यान करव पड़े। तो एमनु ध्यान क्यारे केवी रीते थाय, का तो एमना नाम जपथी थाव, का कोई मंत्र थी थाव, का एमनु रूप जे वर्तमान नी अंदर जे मूर्ति छे ए एनु ध्यान करते, तो रूपस्थ ध्यान एने कहे छे। तो एना ध्यान थी आपने जो वृत्तियों से बधी वृत्तियों स्थिर थती जाय छे। એટલે કૃપણદેવ બહુ સરસ વાત કરી છે કે આત્મ સ્વભાવ અગમ્ય ને અવલંબન આધાર જિન પદથી દર્શાવ્યો એહ સ્વરૂપ પ્રકાર। અગમ્ય આત્મ સ્વભાવ છે, તો એ આત્મ સ્વભાવને પહોંચવા માટે વચ્ચે ભગવાન જિનેશ્વર દેવનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું ધ્યાન ના અવલંબનની આપણે જરૂર પડે છે, કે એમનું અવલંબન જે છે એ પ્રત્યક્ષ રૂપ હોવાથી આપણે સહેલું પડે છે। એટલે એ આત્માનું સ્વરૂપ છે, એ તો મૂળ આત્માનું તત્વ, હું તો આવો જ છું, આમાં કઈ ફેરફાર થાય એવી કોઈ ચીજ મારામાં નથી। જે કઈ પર્યાય, જે કઈ ફેરફારો, જે કઈ અવસ્થાઓ થાય છે, એ તો અવસ્થા તો નાશવંત છે, એ નાશવંત એવું કોઈ સ્વરૂપ મારું છે જ નહીં, પણ આવું સ્થિર જે સ્વરૂપ છે, તો આવા આત્માના સ્વરૂપનું જે ધ્યાન કરે છે, એમાં જે પોતાપણાની સ્થાપના કરે છે, અને જે કંઈ બાકી છે તેમાંનું કંઈ મારું નથી એવું એવો નિર્ણય કરે છે, એને જ આત્મતત્વની પ્રાપ્તિ થાય છે। બીજા કોઈ પરાલંબનથી આત્મતત્વની પ્રાપ્તિ થતી નથી, પરંતુ જિનેશ્વરના ધ્યાન કરવાથી કૃપાળુદર ઋષભ ભગવાનનું જે સ્તવન છે ને, એ સ્તવન એની ઉપર એમને વિસ્તારથી ટીકા કહીએ તો પણ ચાલે, ટીકા રચી છે, એમાં એક આ વાત બહુ સ્પષ્ટ કરી છે કે જ્યારે આ ધ્યાન ઉગ્રતા પહોંચે છે, એટલે ભગવાન જિનેશ્વરની ભક્તિ જે છે એ જ્યારે તીવ્રતાએ પહોંચે છે, ત્યારે ઉપયોગ સહજ અંતર્મુખ થાય છે। સહજ અંતર કેમ કે જેને ભગવાન જિનેશ્વર એકમાત્ર દ્રષ્ટિમાં છે, આખું જગત વિસ્મૃત થઈ ગયું છે, એનો ઉપયોગ એટલો બધો એકાગ્ર થઈ ગયો છે, દેવો એકાગ્ર ઉપયોગ થાય છે, જે એકાગ્ર થાય છે એ પછી ભગવાન જિનેશ્વરમાં એકાગ્ર થઈ શકે અને પોતામાં પણ એકાગ્ર થઈ શકે, એટલે ભગવાનના નું જે ચિંતન, એના ગુણોનું ચિંતન કરતા 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 એનો ઉપયોગ જે એ સહજ અંતર્મુખ થાય છે અને સંમુખ દશાની પ્રગટે છે અને ત્યાર પછી આગળ વધવા માટે બે વાત સાધકના જીવનમાં આવે છે. એક તો ભગવાનનું રૂપસ્થ ધ્યાન અને બીજું પોતાના સ્વરૂપનું ધ્યાન. એટલે જ્યારે જ્ઞાનીઓ જયારે પોતાના સ્વરૂપમાં સ્થિર ન રહી શકે ત્યારે ભગવાનનું અવલંબન લે છે, અને જયારે પોતાના સ્વરૂપનું અવલંબન લઈ શકે એ વસ્તુમાં પોતાના સ્વરૂપનું અવલંબન લે છે, તો એ સિવાય બીજે ક્યાંય એમની વૃત્તિ જતી નથી. એ સિવાય જ્ઞાનીઓ કાં તો ભગવાનમાં સ્થિર થાય છે કાં તો પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે, અને કોઈ વખતે બમન એ ન થાય તો ભગવાન જે કહ્યું છે એવા સત્શાસ્ત્રોની અંદર પોતે સ્થિર થાય છે, અગર તો ભગવાનની ભક્તિ કરે છે. તો ભગવાનની અંદર ભગવાનની જયારે આપણે પૂજાની વાત કરીએ ત્યારે ભગવાનનું સ્વરૂપ જે છે એટલે ભગવાનની મૂર્તિ આપણું સ્વરૂપ બતાવે છે, મૂળ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ, ત્રિકાળ સ્વરૂપ, નિત્ય સ્વરૂપ, કે આવું મારું સ્વરૂપ છે. આ એવા સ્વરૂપના કેમ કે જેને ધ્યાન કરવું છે તો ધ્યેય હંમેશા સ્થિર હોવું જોઈએ. ધ્યેય અસ્થિર હોય તો ધ્યાન કેવી રીતે થાય? ધ્યેય ચાલતું હોય તો કોઈ ધ્યાન થાય નહીં. તો ધ્યાન છે એ અસ્થિર છે અને ધ્યેય છે તે સ્થિર છે. ધ્યાન છે તો જયારે ધ્યાનની વ્યાખ્યા કરવામાં આવી ત્યારે આચાર્ય ઉમાસ્વાતી મહારાજે વાત કરી કે એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, અને પછી વાત કરી આગળ કે ઉત્તમ સહનાન, ઉત્તમ સહનન વાળાને અને તે કાળ પોષક અંતર મુરા મુહૂર્ત, એ ધ્યાન કેટલું ટકે કે અંતર મુહૂર્ત, ધ્યાન અંતર મુહૂર્તથી વિશેષ ટકી શકે નહીં. કેમ કે એનો કાળ અંતર મુહૂર્તનો છે, ધ્યાનનું કાળ ધ્યાન અસ્થિર છે. અંતર મુહૂર્તના તો અસંખ્યાત ભેદ છે, એક અંતર મુહૂર્તના અસંખ્યાત ભેદ હોય, જગનની મધ્યમ ઉત્કૃષ્ટ વધારે અમારે એક અંતર મુહૂર્ત એટલે બે ઘડીથી સેજની બસ, તેને અંતર મુહૂર્ત કહેવામાં આવે છે. તો એટલા માટે ધ્યાન તો અસ્થિર છે પણ ધ્યેય સ્થિર હોવું જોઈએ. જેનું જ્યાં ધ્યેય સ્થિર નથી ત્યાં ધ્યાન સ્થિર થાય, પણ ધ્યેયની સ્થિરતા હોવી જોઈએ તો ધ્યાનની સ્થિરતા થાય. ધ્યાન કોનું કરે? સ્થિરનું, ચાલતાનું? ચાલતાનું ધ્યાન થાય જ નહીં. સ્થિર પાણી હોય એમ એનું ધ્યાન કરતા કરતા આપણું જે મન છે સ્થિર થતું જાય છે, કેમ કે એકને એક અવલંબન છે, એકને એક અવલંબન હોવાથી મન ધીરે ધીરે સ્થિર થતું જાય છે અને એ સ્થિર મનની અંદર આત્મા દેખાય છે. પાણીના મોજા હોય તેમાં આપણું મોઢું દેખાય નહીં, જે પાણીમાં મોજા ઉછળતા હોય એની અંદર આપણું મોઢું દેખાય નહીં, પણ જે પાણી સ્થિર હોય એમાં આપણું મન દેખાય. તો એક સ્થિરતાનું ભગવાનની મૂર્તિ છે એ આપણે સ્થિરતા માટેનું અવલંબન છે. એટલે મૂર્તિ પૂજા એની પાછળ આ બધા કારણો છે. કે અને બીજું વારંવાર કઈ નહીં દેવાસમાં જવું, પણ ભગવાન રોજ દેવાસમાં જતો હશે તો કોઈ એની યાદ કરશું કે ભગવાન કેવા હતા અને શા માટે મારે નમસ્કાર કરવા ને શું છે ને કેવી રીતે ભગવાન થયા ને મને શું આપે ને શું ના આપે, અનેક વિચારો આવે. પણ જે દેવાસમાં જતો જ નથી ને કે ભગવાન વિશે કઈ વિચારતો જ નથી, એને તો કોઈ વિચાર આવતો જ નથી. એટલે આપણે જે પૂજા કરીએ છીએ આનો તો જેટલો આપણે વિસ્તાર કરીએ, તો પૂજાની અંદર નવમું જે સ્તવન છે આનંદગંજી મહારાજ નવમું સ્તવન નવમું સ્તવન ની અંદર પૂજાના પ્રકાર બતાવ્યા છે. અંગ પૂજા, અગ્ર પૂજા અને પ્રતિપત્તિ પૂજા, ત્રણ પ્રકારની પૂજા છે. અંગ પૂજા, અગ્ર પૂજા અને પ્રતિપત્તિ પૂજા. પ્રતિપત્તિ પૂજા એ ભાવ પૂજા છે, ખરેખર ભાવ પૂજા. એટલે કે જેવું સામે સ્વરૂપ છે એવી પ્રતિતિ અંતરમાં થઈ જાય અને પ્રતિપત્તિ પૂજા કહેવામાં આવે છે. તો પૂજા ખરેખરી થઈ ક્યારે કહેવાય? એક તો દ્રવ્ય પૂજા, કૃપાળુદેવે આ ત્રણ પ્રકાર બતાવ્યા છે કે નામ પૂજા, દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા. અને ઋષભદેવ ભગવાન નું જે સ્તવન આનંદગુંજી મહારાજે બનાવ્યું છે તેમાં છેલ્લી કડી લખી છે, તો એની અંદર લખ્યું છે કે શું લખ્યું છે કે પૂજા જે છે એની અંદર બહુ એક સરસ ભાવ એમને બતાવ્યો છે. ચિત્ત પ્રસન્ન ચિત્ત પ્રસન્નતારે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત એ કપટ રહિત થઈને આત્મ અર્પણા આનંદ ઘન પધારે. તો અહીં શું બહુ આ પૂજા છે, દ્રવ્ય પૂજા આપણે કરતા કરતા કઈ પૂજામાં જવું છે, તો આ પૂજામાં જવાનું છે. કઈ પૂજા? ચિત્ત પ્રસન્ન તારે પૂજન ફળ કયું, પૂજન નું ફળ શું? ચિત્ત પ્રસન્નતા. ચિત્ત પ્રસન્નતા એટલે આત્માનુભવ. ચિત્ત પ્રસન્નતા કેમ? આત્માનુભવ શા માટે કીધો? કે પૂજા અખંડિત એ આવ્યા પછી ખંડ પડતો નથી પૂજાનો. આત્મ દર્શન થયા પછી ક્યારે દર્શન જતું નથી. માટે એમને એમ કહ્યું, માટે એમને, માટે એમને એ પ્રમાણે કહ્યું. શું કહ્યું? કે પૂજા અખંડિત એ પૂજા ક્યારે થઈ ગઈ? કે એ પૂજા અખંડ થઈ જાય એટલે કે જેને આત્મ અનુભવ થાય છે એ અનુભવ એને અખંડ જ છે. અને વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સમકી પરતે નિજ સ્વભાવનું અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકી. તો પૂજા થઈ ક્યારે કહેવાય? અહીં આવે ત્યારે સાચી પૂજા થઈ કહેવાય. એની પહેલા કોઈ સાચી પૂજા છે નહીં. પણ જે દ્રવ્ય પૂજા છે, આ ભાવ પૂજા, આ પ્રકારની ભાવ પૂજા પ્રગટ કરવાના માટે, તો પૂજન નું ફળ કયું? કેવું પૂજન નું ફળ કયું? ચિત્ત પ્રસન્નતા રે પૂજન ફળ કયું? તો જે આત્મ અનુભવ છે એ જ પૂજાનું ફળ છે. અને કૃપાદેવ વાત કરે છે પરાભક્તિ, એમને પરાભક્તિ શબ્દ મૂકો છે કે પરાભક્તિ ભગવાનના સ્વરૂપમાં અને પોતાની ચિત્ત વૃત્તિમાં એકરૂપ થઈ જવું એ પરાભક્તિ, અને પોતાના સ્વરૂપમાં પૂર્ણ રીતે સ્થિર થવું પરાભક્તિની છેવટની હદ છે. અને એની કરતા આપણે એક વિશેષ વાત કરી આગળ. આ તો પૂજાના પ્રકારો છે. સંયમ શ્રેણી ફુરળેજી પૂજું પદ નિષ્પાવ, રાય સુધારથ ત્રિશલા નંદન, ધ્યાન ભુવનમાં ધ્યાયો જી ગાયો ગાયો રે મહાવીર જનેશ્વર ગાયો. એટલે કે હું આપની પૂજા સંયમ શ્રેણી ફુલળે છે. બહુ ગંભીર વાત છે આ. પેલી ચિત્ત પ્રસન્નતાથી એક ડગલું આગળની વાત છે. આ તો છઠ્ઠે સાતમે ગોસ્વામી કે સ્થિત જે મુનિ છે એ સંયમમાં છે, જ્ઞાની સંયમમાં નથી. જ્ઞાનીને જો સ્વયં બાકી ચોથે ગુણસ્થાને કે જો સ્વયં પ્રગટ થયો નથી તો કે છે કે મહાપુરુષો કહે અમે તો સ્વયં શ્રેણીને ફૂળે અને સ્વયંમાં દિવસે 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 વર્ધમાન થતા જઈશું. એટલે ગુણસ્થાનો અમે ચડતા જઈએ છીએ. એ જે ચડતી કળા છે એના દ્વારા આપણું પૂજન, સાચું પૂજન તો એ છે કે પોતાની અંતરની જેટલી જેટલી શુદ્ધિ થતી જાય છે તેટલી તેટલી ભગવાનની પૂજા છે. સંયમ શ્રેણી ફૂલેજી પૂજું પદ નિષ્પાવ. તો ક્યાં સુધી પૂજા ગઈ? થયો એમ એમ આપણો અંતરની જે શુદ્ધિ થતી જાય છે પડે પડે. જેટલી જેટલી અંતરની શુદ્ધિ, તો પ્રભુ અમે તો અમારી શુદ્ધિથી આપ શુદ્ધ છો, તો અમે અમારી શુદ્ધિથી આપની ભક્તિ કરીએ છીએ. હવે શબ્દની વાત રહી નહીં, સ્તવનની વાત રહી નહીં, કીર્તનની વાત પણ રહી નહીં. આ તો અંતર શુદ્ધિથી અમે આપનું પૂજન કરીએ છીએ. આ તો મહાપુરુષોની કથની છે. આ તો ભાવો બધા બ્રહ્માંડના ભેરા હોય છે આની અંદર. તો એક 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 વાત મૂળ વાત ઉપર જ લઈ જાય. અને તો પૂજન તો આવી પૂજા થાય, અને આવી પૂજાને માટે પૂજા કરવામાં આવે છે. અને પછી આવે ને હું મુજનમુ મુજનમુ, હું મને નમસ્કાર કરું છું. દેવચંદજી મહારાજ કહે છે કે હું તો મને કૃપાળદેવ પત્રમાં લખ્યું છે પણ હું મને નમસ્કાર કરું છું. એટલે કે હવે ભગવાન પ્રત્યેથી પાછા વળીને અંતરમાં આવવાની, હવે અંતરની અંદર ભગવાન જીવન કે ભગવાનની અંદર પોતે ઢળતા જાય છે અને ભગવાનની પૂજા, પોતાના સ્વરૂપની પૂજા કરતા જાય છે. આ વાત પૂજાની તો આ વાત છે. તો પૂજા આ માટે આપણે કરીએ છીએ. આનું તો આપણે જેટલું વિસ્તૃત કરીએ એટલું થઈ શકીએ. તો પૂજાનો ભાવ ક્યાં સુધી પહોંચે છે? સંયમ શ્રેણી ફુલળેજી ભોજું પદ નિષ્પાઉં રાય સુધાર સ્તિસ્લાનંદન ધ્યાન ભુવન મન ગાયો ગાયો જિનેશ્વર ગુણ ગાય. તો આ અંતરના ઉલ્લાસની બધી વાતો છે જેને અંતરનો સ્પર્શ થયો હોય એ આ વાતો સમજાય છે. બાકી બીજાને માટે સમજવું મુશ્કેલ કે આ બધી વાતો, પણ ભાઈ વાત જે છે તે આ છે. પૂજન તો સાચું ત્યારે થાય કે પોતાના સ્વરૂપ એનો પોતાને અનુભવ થાય અને સ્વરૂપ પ્રત્યે પોતે ઢળે, એનો વિનય કરે સ્વરૂપનો. એ પણ પરમેશ્વર છે, એ પણ પ્રભુ છે. પ્રભુનો વિનય જે છે એ પ્રભુના વિનય માટે આ પ્રભુની આપણે બાહ્ય પૂજા કરીએ છીએ અને એ પૂજાના નિમિત્તે આપણને એ ભાવ આપણે પ્રગટ થાય તો એ પૂજા એની અંદર તો બધા બ્રહ્માંડના ભાવ ફેરા છે. પછી આપણે પૂજાની અંદર બીજી ઘણી વાતો આવે. પૂજામાં એમ આપણે કહીએ કે આ તો વિસ્થાનકની પૂજા કરીને, આપણો અંતરાકરણની પૂજા કરીને, ઋષિ મંડળની પૂજા કરી, દિગમરો ઋષિ મંડળની પૂજા કરીને, આ બધી અનેક પ્રકારની પૂજાઓ છે. તો એની અંદર તો શાસ્ત્રકારે ભિન્ન ભિન્ન રીતે અનેક વાતોનું પૂજાઓમાં વર્ણન કરી અને આપણે પોતાને તે રીતે તે વિશેનું જ્ઞાન કરાયું છે. પણ ખરી પૂજા તો આ છે. ચિત્ત પ્રસન્નતા રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત એ પૂજા અખંડિત એ પોતાનો કપટ રહિત થઈને આત્મરોપણ. કપટ આ એટલું શા માટે કહ્યું? કઈ માયાચારી પૂજા નહીં ચાલે. લે ભગવાન તમે રાજી થાવ તો ઠીક, અમારે કઈ વાંધો નથી. પછી અમે અમારામાં છીએ. એવી કપટવાળી કોઈ પૂજા કામ આવતી નથી. કપટ એટલે માયા, માયા એટલે એક માયાની માટે ચારે કશાય રહિત થઈને પૂજા કરવાની વાત કરી છે. કપટ રહિત થઈને કશાય ભાવથી પૂજા કરવાની. ભગવાનની પૂજા કશાય ભાવથી થતી નથી, અકશાય ભાવથી ભગવાનની પૂજા થાય છે. કેમ કે ભગવાન પોતે અકશાય સ્વરૂપ છે તો એની પૂજા પણ અકશાય ભાવથી સાચી થઈ શકે. એના પહેલા કોઈ પૂજા છે નહીં. એ પ્રાણ જે કોઈ પૂજા છે એ દ્રવ્ય પૂજા છે અને એ દ્રવ્ય પૂજા આ ભાવ પૂજા પ્રગટ કરવાને માટે છે. તો કપટ રહિત થઈને આત્મરૂપણ તો આનંદ ઘન પદ. તો આનંદ ઘન જે પદ કેવું છે કે આનંદનો પિંડ છે જેની અંદર કોઈ પરદ્રવ્યનો કે પરભાવનો પ્રવેશ નથી. એવું ઘન જે પોતાનો સ્વરૂપ છે એ સ્વરૂપ પ્રગટ થાય, એની રેખા પ્રગટ થાય. આ પ્રમાણે મહાપુરુષે પૂજાનું સ્વરૂપ બતાવ્યું છે. આનંદજી મહારાજે નવમા જૈનેશ્વરના સ્તવનની અંદર દ્રવ્ય પૂજાની આ ત્રણ પ્રકારની પૂજા બતાવી અને એ બધાનું લક્ષ્ય આ એક જ છે. આપણે જે પૂજા કરીએ છીએ, આપણે જે મૂર્તિનું સ્થાપન કરીએ છીએ એની પાછળ તો બહુ ગહન ભાવો બધા ભરેલા છે અને એ બધા ભાવો આપણે જાણીએ. આપણે કોઈક વખતે તે ભાવોનું સ્મરણ કરીએ અને તે તરફ આપણે જવાની વૃત્તિ કરીએ તો એક પૂજા એટલા માટે કરીએ છીએ. તો પૂજા માટે આપણે એટલી વાત કરી. તો આપણે બીજી વાત કરીએ છીએ સામાયિકની. કેમ કે જૈન દર્શનની અંદર એમાં વર્તમાનમાં શ્વેતાંબર સંપ્રદાયની અંદર ગોપાળ સાધુને સાધુઓને આપણે મળવા જઈએ ત્યારે પ્રશ્ન એ પૂછે છે, સમય પ્રતિક્રમણ કરો છો? કઈ સમય પ્રતિક્રમણ કરો છો કે નહીં પૂજા કર? અને સ્થાનકવાસી હોય તો પૂજાનું નામ લે નહીં, બીજા કે ડેરાસર જાઓ છો, ભગવાનની પૂજા તમે કરો છો, યાત્રા કરી તમે? તો સામાયિક ની વાત છે. સામાયિક વસ્તુ જે છે એ આપણે ત્યાં એ વાત છ આવશ્યક આપણે છે ને, છ આવશ્યક સામાયિક આવશ્યક છે. છ આવશ્યક છે કે ભાઈ શું છે કે ભાઈ આપણે છ આવશ્યક હોય છે દરરોજ કરવાના, એમ એક સામાયિક આવશ્યક છે. આવશ્યક એટલે કરવા યોગ્ય ક્રિયા, એને આવશ્યક કહેવામાં આવે. કરવા યોગ્ય કોને? ગ્રહસ્થ કરવા યોગ્ય ક્રિયા. કેમ કે મુનિ તો સામાયિકમાં જ હોય છે. મુનિ સાચા સાચા ભાવલિંગી સંત તો સામાયિકમાં હોય છે, એને ભાવલિંગ સંત દ્રવ્યલિંગી સંતને કોઈ સામાયિક હોતી નથી. પણ શુભ અપેક્ષાએ એની વાત કરી શકાય. તો સામાયિક કોને કહેવાય? ખરેખર સામાયિક છે શું? આપણે સામાયિક જે કરીએ છીએ, અને શાસ્ત્રકારે આ વાતનો બહુ સ્પષ્ટતા પણ કરેલી છે, અને હરિભદ્ર સૂરીએ તો સામાયિક માટેનું સ્વરૂપ બહુ વિસ્તારથી લખ્યું છે. બહુ ઘણો વિસ્તાર નથી કર્યો, ત્રણ ચાર ગાથામાં બહુ સુંદર સ્વરૂપ એમને બતાવ્યું છે. અમિત ગતિ આચાર્યે તો આખો મોટો સામાયિકનો મોટો પાઠ લખેલો છે, અને નિયમસારની અંદર સામાયિકના સ્વરૂપનો આચાર્ય કુમકુંદે વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. તો સામાયિકનો અર્થ થાય છે સમભાવ, જે સમરૂપ અવસ્થા છે એને ભગવાને સામાયિક કહે છે. સમરૂપ અવસ્થા એટલે શું? કે હું શાંત બેસી ગયો ને મારી અત્યારે સમરૂપ અવસ્થા છે, એવી સમય એવું એવી અવસ્થાની વાત કરી નથી. પરંતુ સમરૂપ એટલે રાગ દ્વેષ રહિત અવસ્થા, જે વિતરાગ ભાવ જે અવસ્થા છે, જે શુભાશુભ ભાવ થી ભિન્ન શુદ્ધ ભાવ સ્વરૂપ, શુદ્ધ ભાવ સ્વરૂપ, એ સંભાવ ભગવાને કહ્યો છે. અને એ છે ચારિત્રનો પર્યાય, એ ચારિત્ર છે. ચારિત્ર છે તે સામ્ય છે, સંભાવ છે તે ચારિત્ર છે, અને ચારિત્ર તે સામાયિક છે. સામાયિક એ ચારિત્ર છે. સામાયિકના પાંચ પ્રકારનો સાયક પેલી આવે, ચારિત્ર છે. તો એ સંભાવ કેવો હોય? કે વિતરાગ ભાવ. એટલે કે એ માત્ર જેને પોતાના સ્વરૂપનો સ્પર્શ થાય એને જોઈ છે, બીજાને હોતી નથી. અને એ પણ પંચમ ગુણસ્થાને કે સ્થિત જે ગ્રહસ્થ છે એને સામાયિક હોય છે. તો એને દિવસની અંદર ત્રણ વખત સામાયિક કરવાનું કહેવામાં આવે છે. ત્રણ વખત દિગંબરની આ પરંપરા છે, ત્રણ વખત લોકો સામાયિક કરે, સવારે બપોરે અને સાંજે. એટલે કે પોતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને સ્પર્શવાનો આ પુરુષાર્થ છે, એટલે પોતે શાંત બેસે છે અને એ શાંત ભાવની અંદર પોતાનો અનુભવ તો પોતાનો છે, ચાલુ જ પરિણત તો છે, પણ એ શુદ્ધ ઉપયોગમાં જવાને માટે, એટલે કે ઉપયોગ શુદ્ધ થાય અને સ્વરૂપમાં લીન થઈ જાય એને માટે આ ત્રણ વખત પુરુષાર્થ કરવો. તો આખરી સામાયિક તો સામ્ય ભાવનો અર્થ એવો છે કે જે સમતા ભાવ જગતને કોઈ પણ પ્રતિકૂળ સંયોગો જે સમતાનો નાશ ન કરી શકે એવા વિતરાગ ભાવને સામાયિક કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુ હોય તો એની સામાયિકનો ભંગ થઈ શકે નહીં, ગમે તે આવે. 105 ડિગ્રી તાવ આવ્યો હોય તો એની સામાયિકનો કાંઈ ભંગ થતો નથી, કે બાયથી કોઈ ગમે એટલા પ્રતિકૂળ પ્રસંગ આવ્યો કે અનુકૂળ પ્રસંગ આવ્યો તો એની સામાયિકમાં જાય, એ સંભાવમાં છે. એવા સંભાવ એને ભગવાને સાચે સામાયિક એટલે કે નિશ્ચય સામાયિક કહે છે. અને નિશ્ચય સામાયિકને માટે આ વ્યવહાર સામાયિક કહે છે કે બે ગોળી સુધી સમગ્ર સાવધ્ય યોગનો ત્યાગ કરવાનો. સમગ્ર સાવધ્ય એટલે પાપકારી બધા યોગો જે છે એ પાપકારી યોગોનો ત્યાગ કરી અને બે ગળી સુધી પ્રતિજ્ઞા લઈ અને એક બને તો ઉપાશ્રય એટલે માં અગર તો ઘેરે સરાસ્થાનમાં આપણે બેસીએ. અને તો અહીંયા શું થયું કે અશુભનો પરિહાર કરવો, अशुभ नो परिहार करीने सावधि योग नो त्याग करो अशुभ नो परिहार करीने पोते बे एक कलाक ने माटे बे घड़ी ने माटे समय ले छे। तो आ द्रव्य सामायिक छे। ये द्रव्य सामायिक नी अंदर आपणे शास्त्र वांचन अगर तो माला अगर तो जाप कि एवं कई ने कई अपने हमेशा करिए एम कि जो सामायिक ना पाठो आप कलाक एक चाल एटला होता नहीं तो टोका हो तो टोका कर पची शू करने तो पी आ प्रमाण खरी सामायिक निश्चय सामायिक तो ज्ञानी ने जो आ प्रमाणे धीरे 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 आगळ वधता आपणे कार्योत्सर्ग नी तो अमे सामायिक करीए कार्योत्सर्ग तो पाछो आवे ज एटले कायाने छोड़ी अने पोताना स्वरूपमां स्थिर एटले माटे कार्योत्सर्ग कहेवामां आवे छे। कायानो उत्सर्ग कायाने छोड़ी एटले कायाने एकदम शांत अने स्थिर करवानो केम के आत्मा पोते स्थिर छे ज्यां सुधी आपणे आपणुं शरीर पर स्थिर न करीए त्यां सुधी આપણા પ્રદેશોની ચંચળતા જે છે સ્થિરતાની હિસાબે પ્રદેશોની ચંચળતા પણ ઓછી થાય છે તો એ પ્રમાણે સામાયિક સાથે આપણે કાર્યસ્વરૂપ પણ કરીએ છીએ। તો આ સામાયિક દ્રવ્ય સામાયિક છે એ નિષેધવા યોગ્ય નથી। કોઈ પણ જૈન દર્શનમાં જે જે કઈ ક્રિયાઓ દ્રવ્ય ક્રિયાઓ બતાવવામાં આવી છે કોઈ નિષેધ કરવા યોગ્ય નથી, પરંતુ એ ક્રિયાઓ જે ક્રિયા વ્યવહાર સામાયિક છે એને નિશ્ચિત સામાયિક માની લેવાની ભૂલ ન કરવી। આપણે તો નિશ્ચિત સામાયિક સુધી આ સામાયિક દ્વારા પહોંચવાનું છે તો આવી સામાયિક એટલે શાસ્ત્રકારે શ્રેણીક રાજાનો પ્રસંગ આવે છે ને કે ભાઈ પુણ્ય શ્રાવક ને સામાયિક તું લાય એ પુણ્ય શ્રાવક ને સામાયિક ની વખાણી તેવી કેવી હશે આવી એ કેવી હશે તો આવી આત્મદર્શન પૂર્વકની જે સહજ સ્થિરતા છે એ સહજ સામ્ય ભાવ છે એ સામ્ય ભાવ એટલે કે જે ઠેકાણે સમગ્ર ઈચ્છાનો નિરોધ થઈ ગયો છે। સમય તો ત્યારે થાય છે કે જગતના કોઈ પણ પદાર્થની ઈચ્છા એને રહે નહીં। આવું જયારે બળ પ્રાપ્ત થાય છે ત્યારે સામાયિકનો અંશ પ્રગટે છે, એની પહેલા કોઈ અંશ સામાયિકનો પ્રગટતો નથી। તો સામાયિક જે છે તો બે કલાક આપણે દિવસમાં બે વખત એક વખત કે બે વખત જયારે આપણે કરીએ તે વખતે આપણું ધ્યેય આ હોવું જોઈએ કે મારે તો મારા જે સાચી સામાયિક છે નિશ્ચિત સામાયિક છે એ સામાયિકમાં મારે જવાનું છે તો એની માટે અત્યારે હું આ પ્રયોગ કરું છું। અત્યારે મારી તાકાત એ સામાયિકમાં જવાની નથી, અત્યારે તો હું માત્ર સાવધ્ય યોગથી એટલે પાપકારી જે કઈ બધી ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓને હું છોડું છું અને એ છોડીને હું શુભ ક્રિયાનું અવલંબન લઉં છું। પણ એ શુભ ક્રિયાનું અવલંબન પણ મારે ભવિષ્યમાં છોડવાનું છે અને શુદ્ધ ક્રિયા જે છે એ શુદ્ધ ઉપયોગમાં મારે પહોંચવાનું છે એ વાત જો ન ભૂલવામાં આવે તો જ એને સામાયિક કરી તો આ દ્રવ્ય સામાયિક છે એ ભાવ સામાયિકનું કારણ બને। એટલે કે એ સામાયિકની અંદર સત્સંગ અને સશાસ્ત્ર આદિ દ્વારા મોક્ષ માર્ગ યથાર્થ સમજે અને એ સમજીને પોતે જ સ્વરૂપમાં જાય તો પછી ત્યાં સામાયિકની શરૂઆત થાય, એની પહેલા કોઈ નિશ્ચિત સામાયિકની શરૂઆત છે જ નહીં। તો આવી સામાયિક પ્રગટ કરવાને માટે આ પ્રસાદ કરવામાં આવે છે અને ફિરકાઓમાં તો ભિન્ન ભિન્ન વાતો હંમેશા હોવાની, જેવી સ્થાનકવાસી બોલે છે એમાં સ્થાનકવાસીમાં જે સંપ્રદાય દરિયાપુર બોલે એવું કઈ બોટાદ વાળા સંપ્રદાય વાળા ના બોલે, બોટાદ સંપ્રદાય વાળા એવું કઈ ગોંડલ સંપ્રદાય વગર કચ્છ વાળા ના બોલે, એમાં થોડી થોડી તો એ તો બાહ્ય બધા વ્યવહારોમાં થોડો ભૂલ છે, પણ મૂળ જે વાત છે એ તો આ જ છે કે હવે એને થયું છે કે હું સાચી સામાયિકની પ્રાપ્તિ કરું। તો આ પ્રમાણે સાચી સામાયિકની પ્રાપ્તિ માટે આ બધી ક્રિયાઓ વર્ણવવામાં આવી છે અને એનું લક્ષ્ય ન રહીએ પણ આ તો સાચી સામાયિક થાય ક્યારે કે જયારે અંતર્બુદ્ધિ કસાઈ જાય ત્યારે સાચી સામાયિક થાય છે, એની પહેલા કોઈ સાચી સામાયિક હોતી નથી। તો અંતર્બુદ્ધિ કસાય અને મિથ્યાત્વ મોહ જાય ત્યારે સામાયિકની શરૂઆત થાય છે, એની પહેલા કોઈ સાચી સામાયિક હોતી નથી। એટલે साची सामग्री प्रतीक रूप आ द्रव्य सामयिक है। द्रव्य सामग्री अंदर आप शु कर पाठ नमोत्थुणम तो आवा भगवान की स्तुति करे भगवान की पूजा करे भगवान नु कीर्तन करे भगवान स्तवन कर सक्र स्तुति है नमोत्थुण मे बोली लोगस एने पाठ में चौनीस चौनीस जीनीस बात है। तो ये सामयिक अंदर आमनो भगवान ने याद करी अने भगवान ना स्वरूप साथे अपना अनुसंधान करिए तो पछी खरेखर ये स्वरूप ना अनुसंधान द्वारा अपने साची सामग्री की प्राप्ति करी शकीए। तो आ माटे अपने साची सामग्री कही छे अने सामायिक जे छे ये खरेखर पंचम गुण स्थान के थाय छे। एनी पहला सामग्री ज्यां बे कसाय नो अभाव थाय त्या खरेखर सामायिक ने शुरुआत थाय छे केम के जे एकज कसाय नो अभाव छे एवी जे ज्ञानी नी दशा छे चतुर्थ गुणस्थान के आवृत्ति सम्यक दशा नी दशा छे ए दशा नी अंदर फरी वक्त निरुकल्प उपयोग में जवाने माटे क्यारे उपयोग में जशे एनो कोई काल कोई शास्त्रकार निर्णय कर्यो नथी। फरी निरुकल्प में जवाने माटे महीनो लागे दोढ़ महीनो लागे छ महीने लागे अने कोई ने पांच दिवसे थाय ने कोई ने वर्ष वर्ष पे निकली जाए एनु काई एवो निश्चित काल नथी। पण जे पांचमे गुण स्थानक छे एने ए पोते बहु नजीक बे कसाय नो अभाव होवाथी एने दिवस नी अंदर घणी वखते आ शुद्ध उपयोग थाय छे अने ए शुद्ध उपयोग में जवाने माटे आ स्थिरता नो एनो खरेखर पुरुषार्थ त्या होय छे। तो आ सामयिक नी बधी विधि छे तो आ विधि माटे सामयिक छे एनो आपणे आपणे अत्यारे न पूछीए आपणी शक्ति न हो तो आपणे न पूछी शकती ए वात जुदी छे। पर वस्तु तो जेम छे तेम आपणे समजवी तो पड़शे ज पछी न पहोंचवे नो काय केवल ज्ञान नहीं पहोंची सकाय कई वांधो नहीं पर केवल ज्ञान नो जेवुं स्वरूप छे एवुं तो आपणे यथार्थ जाणवुं जरूरी छे। पछी कई पंचम काल में केवल ज्ञान नहीं माटे हवे केवल ज्ञान आपणे पंचम काल जेवुं नीचे लावीने मूकीए एवुं छे नहीं केम के आ तो अनादि काल थी एक प्रवाह चाली रह्यो छे। जैन दर्शन तो अनादि काल थी छे अने अनादि काल थी आ एक प्रवाह चाली रह्यो छे अने ए तो सतनो प्रवाह छे एनी अंदर कई आडावड बीजू कई थई शके एम छे नहीं कोई पण वस्तु भाई आ पंचम काल छे आ चतुर्थ एवो काल ने लईने कोई संबंध नथी। तो वस्तु स्वरूप तो न बनी सके वस्तु जुदी छे कोई केवड़ी आप न थई शके पंचम काल वात जुदी पण एथी करीने के केवल ज्ञान छे एनो स्टैंडर्ड ओछू थई जाय करवा जेवुं पाप छे नहीं कई एवुं कोई आपणे मान्य नथी एम सामायिक न थई शके आपणाथी सामायिक ये कई सामान्य बात छे नहीं थी सके पर छता सामायिक साची शू छे तो अपने यथार्थ समझू पड़े न तो मान लिया हूँ रोज बे सामायिक करू छु अमर डोशी में था मारा ये मारा माजी था तो पीछे एम तो सामान्य जीव तमने भी खबर न पड़े तो देश में पांच सामायिक करे हाथे करे आठे कर नाखे चार नवरा थे चार बे लाइन बेसी जाए हरी बात है કે બીજું કઈ કરે બીજું કઈ સંસારનું કામ કરે એને કરતા બેઠા બેઠા માળા ગણે ભગવાનનું નામ લે અને શાંતિ છે ચાર છ કલાક બેસે ઘણી સારી વાત છે એ કોઈ વખડવા જેવી વાત નથી કેમ કે એ ન કરે તો શું કરત તો પાપની પ્રવૃત્તિ કરત એ ન કરત તો બીજું શું કરત તેના કરતા સારી વાત છે આ બધું વાત હું જોયેલું મારું હું કહ્યું તો પૂછતો માં કેટલી આ સામાયિક કરી ચાર છ કરી આજે છ કરી એટલે એ સવારે ઉઠીને બેસી જાય પહેલા ચાર વાગે ઉઠીને બેસી જાય વળી પાછા નવ એક વાગે એટલે વળી પાછા એક બે વળી પાછા હાંજે વળી પછી પ્રતિક્રમણ એટલું બધું કરવું પાછું તો આ બધી વાતો છે એનો કોઈ પણ પ્રકારે નિષેધ કરવા યોગ્ય નથી। આ બધી વાતો જરૂરી છે બધા જીવો તે બધા એક અક્ષરે પહોંચી જાય એવું શક્ય નથી હોતું પણ છતાં સ્વરૂપ તો જેમ છે તેમ આપણે જાણવું જોઈએ જ કે ભાઈ ખરી સામાયિક તો અહીં થાય છે ચારિત્રના પ્રકારમાં સામાયિક આવે છે ચારિત્રના પ્રકારની અંદર સામાયિક એક પ્રકાર છે આખું ચારિત્ર છે અને જે ચારિત્ર જે છે એ ચારિત્ર મોહનો જેટલો અભાવ કરીએ એટલું ચારિત્ર પ્રગટે. તો પાંચમે ગુણ સ્થાને કે બી કસાયનો અભાવ થતા ત્યાં દેશ ચારિત્ર પ્રગટ થાય છે. જયારે ચારિત્ર પ્રગટ થાય છે ત્યારે ખરેખર સામાયિક આવે છે, ત્યારે ખરેખર સામાયિક આવે છે. એની પહેલા કોઈ સામાયિક છે એવું છે નહીં. સાચી બાકી આ કરવાનો કોઈ નિષેધ નથી, કરવાનો કોઈ નહીં, દ્રવ્ય સામાયિક કરવાનો કોઈ નિષેધ છે નહીં. પણ આપણે એટલો તવા સમજવી જોઈએ કે આ તો બે કસાયનો અભાવ થાય એટલે કે અગિયાર પ્રકૃતિ કૃપા દ્વારા ઠેકાણે વાક્ય લઈ ગયું છે ઉપદેશ છે એની અંદર કે અગિયાર પ્રકૃતિનો અભાવ થાય ત્યારે સામાયિક થાય. કૃપાળુદેવ ઠેકાણે લખ્યું છે અગિયાર પ્રકૃતિનો અભાવ થાય ત્યારે ત્યારે સામાયિક થાય. કેમ કે પંચમ ગુણ સ્થાનક આવે ત્યારે ચાર ઇન્દ્રિયાન બુદ્ધિ કસાય, ચાર અપ્રત્યખાની કસાય અને મિથ્યાત્વ મોહ મિશ્ર અને સમ્યક મોહ એ ત્રણનો છ ઓપ્શન થાય કે ક્ષય થાય ત્યારે સામાયિક થાય. એની પહેલા ભગવાને સામાયિક કઈ કહ્યું નથી. એ ઠકાણે કૃપાળુદેવ આ વાત બહુ સ્પષ્ટ લખી છે કે અગિયાર પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે થાય છે. અગિયાર પ્રકૃતિ ખપાયા વિના સામાયિક આવે નહીં. અગિયાર પ્રકૃતિ ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. સામાયિક થાય તેની દશા અદભુત થાય. ત્યાંથી છ સાતને આત્મા ગુણ સ્થાનકે જાય અને ત્યાંથી બે ગળીમાં મોક્ષ થઈ શકે છે. ત્યાંથી બે ગળીમાં મોક્ષ થઈ શકે છે. હવે સામાયિકની વાતની મેં વ્યાખ્યા વિશે મોક્ષ મળે સરસ અમને વ્યાખ્યા કરી છે કે આત્મશક્તિનો પ્રકાશ કરનાર. જો એક એક વાક્ય સાંભળજો. સમ્યક દર્શન જ્ઞાનનો ઉદય કરનાર, શુદ્ધ સમાધિ ભાવમાં પ્રવેશ કરાવનાર, નિજરાનો અમૂલ્ય લાભ આપનાર, રાગ દ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષા વ્રત છે. આ સામાયિક નામનો શિક્ષા વ્રતની આ વ્યાખ્યા કરી છે. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમ વત્તા આય વત્તા એક એ શબ્દોથી થાય છે. સમ એટલે રાગદ્વેષ રહિત મધ્યસ્થ પરિણામ, આય એટલે તે સંભાવથી ઉત્પન્ન થતો જ્ઞાન દર્શન ચારિત્રરૂપ મોક્ષ માર્ગનો લાભ, અને એક કહેતા ભાવ એમ અર્થ થાય છે. એટલે કે જે વડે કરી મોક્ષના માર્ગનો લાભદાયક ભાવ ઉપજે તે સામાયિક. શું સામાયિકની વ્યાખ્યા કરી? આ સામાયિકની વ્યાખ્યા કરી છે. આ સોળ વર્ષની ઉંમરે આ કૃપાળુદેવ વાત લખીશ. સોળ વર્ષની ઉંમરે વાત લખીશ. સોળ વર્ષના ત્રણ મહિને એમને આ મોક્ષ મળવાનો પાઠ છે. આર્ત અને રૌદ્ર બે પ્રકારના ધ્યાનનો ત્યાગ કરીને મન વચન કાયાના પાપ ભાવને રોકીને વિવેકી શ્રાવક સામાયિક કરે છે. તો આ સામાયિકનું સાચું સ્વરૂપ છે. ન આપણાથી બની શકે, બનવા જોગ છે, આ કોઈ સામાન્ય ચીજ નથી કે બની શકે, બધાથી બની શકે. પણ આપણે જાણવું તો જોઈએ કે સાચી સામાયિક ભગવાન કોને કહે છે. સામાયિક કાયાનો યોગ રોકે, આત્માને નિર્મળ કરવા માટે કાયાનો યોગ રોકવો, રોકવાથી પરિણામે કલ્યાણ થાય. કાયની સામાયિક કરતા આત્માની સામાયિક એક વાર કરો. જ્ઞાની પુરુષના વચનો સાંભળી સાંભળીને ગાંઠે બાંધે તો આત્માની સામાયિક થશે. આ કાળમાં આત્માની સામાયિક થાય છે. આ કાળમાં આત્માની સામાયિક થાય છે. આ ઉપદેશાય અંદર વાત કરી છે. સામાયિક શબ્દકારો વિચાર કરો કે કાયાને સ્થિર રાખવાની થશે તો પછી વિચાર કરશે, બંધ નહીં બાંધવો હોય તો બીજા કામે વળગશે એમ જાણી એવા પ્રકારનો બંધ બાંધો જેવા મન પરિણામ રહે તેવું સમય થાય. મનના ઘોડા દોડતા હોય તો કર્મ બંધ થાય. મનના ઘોડા દોડતા હોય અને સમય કરવું હોય તો તેનું ફળ તે કેવું થાય? તો મનના ઘોડા દોડે પડે તો સામાયિકની અંદર, દ્રવ્ય સામાયિકની અંદર મનને સ્થિર રાખવાને માટે એક જ વસ્તુ કાર્યકારી છે અને તે છે સત્સંગ અને સત્શાસ્ત્ર. સત્શાસ્ત્રની અંદર મન આપણે જો રોકવું હોય તો એ મનની અંદર બીજા વિકલ્પો ના આવે. માળા કરીએ તો માળા કરતા કરતા પણ મન બીજે જાય. પણ વાંચન આદિ વસ્તુ એવી છે, શાસ્ત્ર વંચન આદિ, તેમાં મન આપણું ઓછું જાય. સમતાના વિચરણ અર્થે બે ઘણું સામાયિક કરવું કહ્યું છે. સામાયિકમાં મનથી મનોરથ આડા અવડા ચિંતવે તો કાંઈ ફળ થાય નહીં. સામાયિક મનના ઘોડા દોડતા અટકાવવા સારું પ્રલોભેલું છે. આ સામાયિકની વ્યાખ્યા કરી છે. તો આ પ્રમાણે શાસ્ત્રકારોને જે પુરુષો છે, મૂળ પુરુષો છે, એમને તો કહેવાની અંદર કોઈ પણ પ્રકારની ખામી રાખી નથી. પરંતુ પછી આપણે એનો મનફાવે એવો અર્થ કરીએ તો બધી છૂટે છે મનફાવે અર્થ કરવાની. પણ આ ખરો સ્વભાવ, આ ખરો સ્વામાયિકનું સ્વરૂપ જ્ઞાનીઓએ કહેલું છે. અને આવી જે સામાયિક છે એ જ મોક્ષનું કારણ છે. સામાયિકથી બે ઘડીની સામાયિકથી કેવળ જ્ઞાન પ્રગટે, એ ઘડીની સામાયિકથી કેવળ જ્ઞાન પ્રગટે. તો એ સામાયિકને ભગવાને સાચું કહ્યું છે. બાકી બાકી બધી દ્રવ્ય સામાયિક છે. અને દ્રવ્ય સામાયિક ભાવ સામાયિક પ્રગટ કરવા માટે છે. જો દ્રવ્ય સામાયિકથી ભાવ સામાયિક પ્રત્યે એક ડગલું પણ આપણે આગળ ન વધીએ તો પછી એ નામ સામાયિક થાય, એ નામ સામાયિક થાય. તો આવું સામાયિકનું સ્વરૂપ શાસ્ત્રકારે કહ્યું છે. એટલે સામાયિકનો અર્થ પણ આપણે યથાર્થ જાણવો પડે. અને સંતાભાવની વ્યાખ્યા પ્રવચન સારની અંદર છઠ્ઠી ગાથા છે, એમાં કહી છે કે જે ચારિત્ર છે તે સામ્ય છે, જે સામ્ય છે તે મોહક્ષોભ રહિત જીવનો પરિણામ છે. મોહ અને ક્ષોભ રહિત જીવનું જે પરિણામ છે એ સામ્ય ભાવ છે. અને એ જ સાચું ચારિત્ર છે અને એ જ વિતરાગ ભાવ છે. તો આવો વિતરાગ ભાવ જે છે એ જ સામાયિક છે. શુભ કે અશુભ ભાવથી પર જે વિતરાગ ભાવ સ્વરૂપ છે એ જ સામાયિક છે. અને સામાયિક છે એ જ મોક્ષ માર્ગ છે. અને મોક્ષ માર્ગ જે સ્થિત જીવ છે એને સાચું સામાયિક છે. એ સિવાય બીજા કોઈને સાચું સામાયિક હોતું નથી.